એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. હું છું તમારી યજમાન, અને આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે આપણને ભવિષ્ય વિશે એમ કે ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે.
બિલકુલ, આપણે વાત કરીશું નિક મોન્ટફોર્ટના પુસ્તક ધ ફ્યુચર વિશે. આજકાલ જુઓ ને, ટેકનોલોજી બધે જ છે.
હા, જીવનના દરેક પાસામાં.
તો સવાલ એ થાય છે કે આપણું ભવિષ્ય એ કોણ નક્કી કરી રહ્યું છે? શું એ પહેલેથી લખાયેલું છે જેની આપણે બસ એમ કે આગાહી જ કરવાની,
કે પછી આપણે એને સક્રિય રીતે ઘડી શકીએ, એમાં આપણો હાથ છે?
હા, આ જ મુદ્દો છે.
અને આ સવાલ મને લાગે છે આજે બહુ જ મહત્વનો છે. જુઓ ને, ક્લાઇમેટ ચેન્જ છે, સામાજિક ઉથલપાથલ છે, અને ખાસ કરીને એઆઈ જેવી ટેકનોલોજી
ખૂબ ઝડપથી વધી રહી છે.
હા, તો આ બધા વચ્ચે ભવિષ્ય આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે એ સમજવું, અને એમાં આપણી ભૂમિકા શું છે એ સમજવું ખૂબ જરૂરી બની ગયું છે. આપણે શું ખાલી પેસેન્જર છીએ,
કે પછી સ્ટીયરિંગ વ્હીલ આપણા હાથમાં લઈ શકીએ? મોન્ટફોર્ટનું પુસ્તક એમ સમજો ને કે આ જ સવાલના કેન્દ્રમાં છે. એ કહે છે કે ભવિષ્ય કોઈ દૂરની વસ્તુ નથી જેની રાહ જોવાની, પણ એક એવી વસ્તુ છે જેને આપણે બનાવી શકીએ છીએ.
બનાવી શકીએ છીએ,
પણ સાથે જ એ પણ ધ્યાન દોરે છે કે કમ્પ્યુટર સિસ્ટમ્સ, અલ્ગોરિધમ્સ, આ બધું કેવી રીતે પેલું અંદરખાનેથી આપણા ભવિષ્યના રસ્તા ઘડી રહ્યું છે.
એટલે બે બાજુ છે.
હા, તો આજના આ વિશ્લેષણમાં આપણે આ બંને પાસાઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ, તો શરૂઆત લેખકથી કરીએ. નિક મોન્ટફોર્ટ કોણ છે અને શા માટે એમનો અવાજ આ વિષય પર સાંભળવો જોઈએ?
જો નિક મોન્ટફોર્ટ કોઈ સામાન્ય પ્રોફેસર નથી. હા, એ MIT માં ડિજિટલ મીડિયાના પ્રોફેસર છે, એ સાચું, પણ એમની ઓળખ એનાથી ઘણી મોટી છે.
કેવી રીતે?
એ કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે, પણ સાથે સાથે કવિ છે, કલાકાર છે, લેખક છે. એ કોડ પણ લખે છે અને ખબર છે કવિતા પણ લખે છે.
અરે વાહ.
અને તેઓ ઇન્ટરેક્ટિવ ફિક્શન એટલે એવી ડિજિટલ વાર્તાઓ જેમાં વાચક ભાગ લઈ શકે એના જાણીતા સર્જક પણ છે.
એટલે કે ટેકનોલોજી અને કળા બંને જગતમાં એમની ગતિ છે. આ જ વાત એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે, ખરું ને?
ચોક્કસ, એકદમ. કારણ કે ટેકનોલોજીને ખાલી બહારથી નથી જોતા, એક બિલ્ડર તરીકે, એક બનાવનાર તરીકે એ એને અંદરથી સમજે છે. કોડ કેવી રીતે કામ કરે, સિસ્ટમ્સ કેવી રીતે બને, એ બધું. પણ સાથે જ એક ક્રિટિક તરીકે, એક માનવતાવાદી તરીકે એ પણ જુએ છે કે આ ટેકનોલોજી આપણા સમાજ પર, સંસ્કૃતિ પર, આપણા જીવન પર શું અસર કરે છે.
બરાબર.
આ જે બેવડી ક્ષમતા છે ને, ટેકનિકલ ઊંડાણ અને સાંસ્કૃતિક દ્રષ્ટિ, એ જ એમને ભવિષ્ય પર એક અત્યંત સંતુલિત અને એમ કહી શકાય કે સૂક્ષ્મ દ્રષ્ટિકોણ આપે છે.
અને એમની લખવાની શૈલી વિશે શું કહેશો? જટિલ વિચારો સરળતાથી સમજાવી શકે છે.
હા, ચોક્કસ, એ એમની ખાસિયત છે. કોમ્પ્યુટેશનના ગહન ખ્યાલોને પણ એવી રીતે રજૂ કરે કે જેમને ટેકનિકલ બેકગ્રાઉન્ડ ન હોય એ પણ સમજી શકે. સિદ્ધાંત અને વ્યવહાર બંનેને જોડે છે.
ઓકે, તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. ધ ફ્યુચરનું મુખ્ય સંદેશ શું છે, એ આપણને શું કહેવા માંગે છે
પુસ્તક? એમ જુઓ તો મુખ્યત્વે બે મોટા વિચારોને ભેગા કરે છે જે કદાચ પહેલી નજરે થોડા વિરોધાભાસી લાગે.
કયા બે વિચારો?
પહેલો વિચાર એ છે કે જેને આપણે ધ ફ્યુચર કહીએ છીએ એક વચનમાં, ભવિષ્ય તે ખરેખર કોઈ નક્કી વસ્તુ નથી જેની રાહ જોવાની હોય કે જેની ખાલી આગાહી કરવાની હોય. મોન્ટફોર્ટ ભારપૂર્વક કહે છે કે ભવિષ્ય એક પ્રોજેક્ટ છે જેને આપણે સક્રિય રીતે ઇરાદાપૂર્વક બનાવવાનો છે. એમણે પહેલું આગાહીનું વળગણ છે ને એને પડકાર્યું છે
અને ભવિષ્ય નિર્માણ પર ભાર મૂક્યો છે.
હા, ફ્યુચર મેકિંગ એટલે નિષ્ક્રિય રહેવાને બદલે સક્રિય ભૂમિકા ભજવવાની વાત.
અને બીજો વિચાર?
બીજો વિચાર જે એટલો જ મહત્વનો છે તે એ છે કે આ ભવિષ્ય નિર્માણની જે પ્રક્રિયા છે એમાં આપણે એકલા નથી. આપણી આસપાસની કમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ છે, અલ્ગોરિધમ્સ, AI, બિગ ડેટા.
હા, એ બધું. ઓ, એટલે એ પડદા પાછળ કામ કરી રહ્યું છે.
હા, જાણે કે ભવિષ્ય આજે આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ એના દ્વારા સતત પ્રોગ્રામ થઈ રહ્યો છે.
બાપરે.
તો એક તરફ આપણી પાસે બનાવવાની શક્તિ છે અને બીજી તરફ આ શક્તિશાળી ટેકનોલોજીકલ પરિબળો એને સતત પ્રભાવિત કરી રહ્યા છે.
આ તો ખરેખર એક જટિલ સંતુલન થયું કહેવાય. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું ગણાય, કોના માટે લખાયું છે?
મુખ્ય હેતુ છે ભવિષ્ય વિશેની આપણી જે વિચારવાની રીત છે એને વધુ સૂક્ષ્મ બનાવવી, વધુ શક્તિશાળી બનાવવી.
કેવી રીતે?
પહેલો ધ ફ્યુચરનો એકવચનીય નિયતિવાદી વિચાર છે ને એને તોડીને ભવિષ્યો એટલે કે અનેક શક્યતાઓની વાત કરવી.
એટલે એક નહીં પણ ઘણા ભવિષ્ય શક્ય છે.
બરાબર. અને આ પુસ્તક ખાલી ટેકનોલોજીસ્ટ કે નીતિ ઘડનારાઓ માટે જ નથી, એ કલાકારો, ડિઝાઇનરો, સામાન્ય નાગરિકો બધા માટે છે.
એટલે બધાને લાગુ પડે.
હા, પુસ્તક આપણને વિચારવાના સાધનો આપે છે, જેમ કે ક્રિટિકલ થિંકિંગ, વિશ્વ નિર્માણ, પ્રોટોટાઇપિંગ, જેથી આપણે ભવિષ્યના ખાલી ઉપભોગતા ન રહીએ
પણ એના સહ નિર્માતા બની શકીએ.
એક્ઝેક્ટલી.
સરસ. આ પુસ્તક આપણને કેવી વૈચારિક યાત્રા પર લઈ જાય છે? શરૂઆતથી અંત સુધી શું આવે છે?
યાત્રા શરૂ થાય છે ધ ફ્યુચર શબ્દની ટીકાથી, કે શા માટે એ ભ્રામક છે. પછી પુસ્તક આગાહીની મર્યાદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કેમ આગાહીઓ ખોટી પડે છે. પછી એ આપણને ભૂતકાળમાં લઈ જાય છે, લોકોએ ભૂતકાળમાં ભવિષ્યની કેવી કલ્પનાઓ કરી હતી, જેમ કે જૂના વર્લ્ડ ફેર્સમાં, એમાંથી શું શીખવા જેવું છે.
ઓકે.
પછી આવે છે સર્જનાત્મક પદ્ધતિઓનો પરિચય, વિશ્વ નિર્માણ અને પ્રોટોટાઇપિંગ, જે આગાહીને બદલે નિર્માણ પર ભાર મૂકે છે.
એટલે કે કેવી રીતે બનાવવું તેના પર.
હા. ત્યારબાદ ચર્ચા કોમ્પ્યુટેશનલ દુનિયામાં ઊંડી ઉતરે છે, અલ્ગોરિધમ્સ, એઆઈ, ડેટામાં રહેલા પૂર્વગ્રહો, ઓટોમેશન, અને એ આપણા સમાજને કેવી રીતે બદલી રહ્યા છે.
અને અંતમાં,
અને અંતે પુસ્તક આપણને આપણી એજન્સી, આપણી સ્વાયત્તા પાછી મેળવવા, જવાબદારીપૂર્વક નિર્માણ કરવા અને જરૂર પડે તો પ્રતિકાર કરવા માટે પણ પ્રેરિત કરે છે.
ચાલો તો હવે આ યાત્રાના કેટલાક મુખ્ય મુકામો પર ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો તમે કહ્યો, ભવિષ્ય અને આગાહી પર સવાલ. પુસ્તક કહે છે ધ ફ્યુચર એક જાળ છે, આનો શું અર્થ?
હા, મોન્ફર્ટ દલીલ કરે છે કે ભવિષ્યને એક વચનમાં વિચારવું ને એ આપણને નિષ્ક્રિય બનાવી દે છે. એવું લાગે કે બધું પહેલેથી નક્કી જ છે
અને આપણે બસ જોવાનું છે.
હા, આ આપણી કંઈક કરવાની, બદલવાની જે શક્તિ છે, એજન્સી, એ છીનવી લે છે. અને અહીંયા કોમ્પ્યુટેશનની ભૂમિકા રસપ્રદ છે.
કેવી રીતે?
અલ્ગોરિધમ્સ જે આગાહીઓ કરે છે, જેમ કે કયો ગ્રાહક લોન ભરશે નહીં, ક્યાં વિસ્તારમાં ગુના થઈ શકે છે, એ એટલી આત્મવિશ્વાસથી રજૂ થાય છે ને
કે સાચી જ લાગે.
હા, જાણે અનિવાર્ય સત્ય હોય. આ પ્રોગ્રામેબલ ભવિષ્યના વિચારને મજબૂત કરે છે
અને આપણે સ્વીકારી લઈએ છીએ. પણ પુસ્તક કહે છે કે આગાહીઓ ઘણીવાર ખોટી પડે છે, ખાસ કરીને જટિલ બાબતોમાં. શા માટે?
કેમ કે જો આગાહીઓ મોટે ભાગે ભૂતકાળના ડેટા પર આધારિત હોય છે, અમુક ધારણાઓ પર. પણ દુનિયા તો સતત બદલાય છે, ખરું ને?
બરાબર.
નવી ટેકનોલોજી આવે, લોકોના વિચારો બદલાય, અણધારી ઘટનાઓ બને, જેમ કે કોવિડ. આ બધું આગાહીના ગણિતને ખોરવી નાખે છે. અને અલ્ગોરિધમિક આગાહીઓમાં બીજી એક મોટી સમસ્યા છે પૂર્વગ્રહની. દાખલા તરીકે અમેરિકામાં વપરાતી કોમ્પાસ સિસ્ટમ છે.
હા, સાંભળ્યું છે.
જે આરોપી ફરી ગુનો કરશે કે નહીં એનું જોખમ માપે છે. એના પર આરોપ છે કે એ વંશીય પૂર્વગ્રહ ધરાવે છે, કારણ કે જે ડેટા પર એને ટ્રેન કરાઈ છે એમાં જ ઐતિહાસિક પૂર્વગ્રહો હતા.
ઓહ, આ તો ગંભીર વાત કહેવાય. આગાહી પોતે જ અન્યાય કરી શકે. તો આ મર્યાદાઓ સમજ્યા પછી પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે?
તે આપણને ભૂતકાળમાં જોવા કહે છે, જેમ કે 1939નું ન્યૂયોર્ક વર્લ્ડ ફેર. એમાં જનરલ મોટર્સનું ફ્યુચરામા પ્રદર્શન હતું.
હા, એ ભવિષ્યનું એકદમ ભવ્ય ચિત્ર હતું ને?
બરાબર. પહોળા હાઈવે, ઉડતી કારો, બધું ઓટોમોબાઈલ કેન્દ્રિત. મોન્ફોર્ટ કહે છે કે આવા ભવિષ્ય દર્શનો તટસ્થ નથી હોતા.
એટલે?
એ ખરેખર કોઈ ચોક્કસ વિચારધારા માટેની દલીલો હોય છે. આ કિસ્સામાં કન્ઝ્યુમરિઝમ અને કોર્પોરેટ પાવર.
સમજાયું.
ભૂતકાળના આવા ભવિષ્યનું વિશ્લેષણ આપણને શીખવે છે કે ભવિષ્યની કલ્પનાઓ હંમેશા કોઈકના હિત સાથે જોડાયેલી હોય છે.
એટલે ભૂતકાળના ભવિષ્યમાંથી બોધપાઠ લઈને આપણે વર્તમાનમાં વધુ સજાગ બની શકીએ.
અને પછી આવે છે સર્જનાત્મક પદ્ધતિઓ. પહેલી છે વિશ્વ નિર્માણ, વર્લ્ડ બિલ્ડિંગ. આ શું છે? કંઈક સાયન્સ ફિક્શન જેવું લાગે છે.
હા, શબ્દ ત્યાંથી જ આવ્યો છે. સાયન્સ ફિક્શનમાં લેખકો આખી કાલ્પનિક દુનિયાઓ બનાવે છે, એના નિયમો, સમાજ, ટેકનોલોજી.
પણ મોન્ટફોર્ટ કહે છે કે આ પદ્ધતિ ખાલી લેખકો માટે નથી, એ એક શક્તિશાળી વિચારસરણીનું સાધન છે, એક ટૂલ છે.
કેવી રીતે?
જ્યારે તમે કંઈક નવું બનાવો, કોઈ એપ, કોઈ સામાજિક યોજના, કોઈ નવી પોલિસી, ત્યારે એની ખાલી તાત્કાલિક અસર નહીં પણ લાંબા ગાળે શું અસર થશે? સમાજ પર, પર્યાવરણ પર, લોકોના સંબંધો પર,
એ બધું વિચારવું જરૂરી છે.
હા, વિશ્વ નિર્માણ આપણને આ બધી પરોક્ષ અસરોની કલ્પના કરવામાં મદદ કરે છે. એને સેકન્ડ એન્ડ થર્ડ ઓર્ડર ઇફેક્ટ્સ કહેવાય. આ એક પ્રકારનું સિસ્ટમ્સ થિંકિંગ છે.
એટલે કે કોઈ વસ્તુ બનાવતા પહેલા એની આખી દુનિયાની કલ્પના કરવી. આનો ઉપયોગ તો કદાચ નવી પ્રોડક્ટ ડિઝાઇનમાં કે શહેરી આયોજનમાં પણ થઈ શકે, નહીં?
બિલકુલ. એપલ જેવી કંપનીઓ તેમના ઉત્પાદનોની આસપાસ જે આખી ઇકોસિસ્ટમ બનાવે છે એ પણ એક પ્રકારનું વિશ્વ નિર્માણ જ છે. કમ્પ્યુટર સિમ્યુલેશન્સ પણ આ જ વિચાર પર આધારિત છે.
ઓકે, બીજી પદ્ધતિ છે પ્રોટોટાઇપિંગ અને વિચાર પ્રેરક ડિઝાઇન, સ્પેક્યુલેટિવ ડિઝાઇન. પ્રોટોટાઇપનો અર્થ અહીં શું સમજવો?
સામાન્ય રીતે પ્રોટોટાઇપ એટલે કોઈ વસ્તુનો પહેલો નમૂનો, બરાબર?
હા,
પણ મોન્ટફોર્ટ એને વધુ વ્યાપક અર્થમાં જુએ છે. પ્રોટોટાઇપ ખાલી ટેકનિકલ મોડલ નથી, પણ એક દલીલ છે, એક આર્ગ્યુમેન્ટ છે.
દલીલ?
હા, એલન કેનો ડાયનાબુક કોન્સેપ્ટ યાદ છે? 1970માં એમણે બાળકો માટે પર્સનલ પોર્ટેબલ કમ્પ્યુટરની કલ્પના કરી હતી.
હા, શીખવા અને સર્જન માટે.
બરાબર. ત્યારે ટેકનોલોજી ન હતી, પણ એમણે જે મોડલ્સ બનાવ્યા એ ખાલી ડિવાઇસ નહોતા, એ કમ્પ્યુટિંગના ભવિષ્ય વિશે, શિક્ષણ વિશે એક મજબૂત ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ હતા. પ્રોટોટાઇપ વિચારોને મૂર્ત બનાવે છે.
અને વિચાર પ્રેરક ડિઝાઇન
એ શું છે?
એ ભવિષ્યની સંભવિત, ક્યારેક થોડી ઉશ્કેરણીજનક શક્યતાઓને મૂર્ત સ્વરૂપ આપીને ચર્ચા જગાવે છે.
દાખલા તરીકે?
જેમ કે કોઈ કલાકાર એવી કાલ્પનિક પ્રોડક્ટ બનાવે જે આપણી પ્રાઇવસી પર સવાલ ઊભા કરે, અથવા કોઈ ડિઝાઇનર ભવિષ્યની એવી સેવાઓનું મોકઅપ બનાવે જે આપણને વિચારવા મજબૂર કરે કે શું આપણે ખરેખર આવું ભવિષ્ય જોઈએ છીએ.
એટલે કે ચર્ચા શરૂ કરવા માટે.
હા, આ પદ્ધતિઓ આપણને અમૂર્ત ભવિષ્ય પર વધુ નક્કર રીતે વાત કરવામાં મદદ કરે છે. કદાચ પેલું એઆઈ જે છબીઓ બનાવે છે ને, ડાયલ ઈ જેવી સિસ્ટમ્સ,
હા,
એ પણ આનું એક સ્વરૂપ ગણી શકાય, જે અલ્ગોરિધમિક શક્યતાઓને આપણી સામે દ્રશ્યમાન કરે છે. આ બધી પદ્ધતિઓ આપણને ભવિષ્ય ઘડવામાં મદદ કરી શકે છે, પણ પુસ્તક કોમ્પ્યુટેશનલ પ્રભાવ વિશે શું કહે છે? કેવી રીતે એલ્ગોરિધમ્સ સમાજને પ્રોગ્રામ કરી રહ્યા છે એમ તમે કહ્યું.
હા, આ પુસ્તકનો એક, એમ કહું કે થોડો ચિંતાજનક પણ અત્યંત મહત્વનો ભાગ છે.
શું કહે છે?
એ બતાવે છે કે કેવી રીતે એલ્ગોરિધમ્સ આપણી ન્યૂઝ ફીડથી લઈને શેરબજારના સોદાઓ સુધી અને હવે તો શાસનના નિર્ણયોમાં પણ આપણા સમયને અને આપણી ક્રિયાઓને સક્રિયપણે નિયંત્રિત કરી રહ્યા છે, અને ઘણીવાર તો આપણને ખબર પણ નથી પડતી.
ખબર વગર જ.
હા, એ ખાલી માહિતી નથી આપતા, એ આપણું વર્તન બદલી રહ્યા છે. માનવ નિર્ણય શક્તિનું સ્થાન મશીનો લઈ રહ્યા છે.
આનાથી તો ઘણા પ્રશ્નો ઊભા થાય.
ચોક્કસ. જવાબદારી કોની, પારદર્શિતા કેટલી, લોકશાહી નિયંત્રણ કેવી રીતે રાખવું, આ બધા મોટા સવાલો છે.
તો શું આપણે લાચાર છીએ? આપણી સ્વાયત્તતા, આપણી એજન્સી, આપણી જવાબદારી ક્યાં રહી?
ના, પુસ્તકનો જવાબ છે આપણે લાચાર નથી. ભવિષ્ય નિર્માણ એ ખાલી વિકલ્પ નથી, પણ આપણી નૈતિક અને નાગરિક જવાબદારી છે.
એ કામ કરે છે એ સમજવું પડશે.
હા, એની પાછળ કયા મૂલ્યો છે, એની અસરો શું છે, એ બધું સમજવું પડશે.
અને સમજ્યા પછી શું કરવું? પ્રતિકાર કે વિકલ્પો બનાવવાની કોઈ રીતો છે?
હા, બિલકુલ. પુસ્તક સૂચવે છે કે આપણે સિસ્ટમનો સર્જનાત્મક રીતે દુરુપયોગ કરી શકીએ. ક્રિએટિવ મિસયુઝ.
એટલે?
એટલે કે સિસ્ટમને એ રીતે વાપરવી જે રીતે એના બનાવનારાઓએ ધાર્યું ન હોય, અથવા અલ્ગોરિધમ્સને પડકારી શકીએ.
અલ્ગોરિધમિક રેઝિસ્ટન્સ, અથવા તો પછી સંપૂર્ણપણે નવા વૈકલ્પિક પ્લેટફોર્મ્સ અને સિસ્ટમ્સ બનાવી શકીએ, જેમ કે ઓપન સોર્સ પ્રોજેક્ટ્સ કે સામુદાયિક ટેક પ્રોજેક્ટ્સ.
એટલે કે આપણા પોતાના વિકલ્પો ઊભા કરવા. બરાબર. અને પેલી વિશ્વ નિર્માણ અને પ્રોટોટાઇપિંગ જેવી પદ્ધતિઓ છે ને, એનો ઉપયોગ ખાલી કંપનીઓ નહીં પણ નાગરિકો પણ કરી શકે છે, વધુ સારા ભવિષ્યની કલ્પના કરવા અને એના માટે દલીલ કરવા.
તો આ આખી ચર્ચામાંથી જો મુખ્ય 5 સંદેશા તારવવા હોય જે આપણા શ્રોતાઓ યાદ રાખી શકે, તો એ કયા હશે?
પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ મારા મતે એ છે કે ભવિષ્ય રાહ નથી જોતો, એ બને છે અને તમે એના ઘડવૈયા છો.
એટલે કે કરતા બનવાનું છે.
હા, નિષ્ક્રિયતા છોડો, આગાહીના ગુલામ ન બનો. ભલે કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ ગમે તેટલી શક્તિશાળી લાગે, આપણી પાસે પસંદગી અને નિર્માણ કરવાની ક્ષમતા છે. આપણા માટે, આપણા સમુદાય માટે કેવું ભવિષ્ય જોઈએ છે તે વિચારીને એ દિશામાં પગલાં લઈ શકીએ.
બરાબર. બીજો મુદ્દો.
બીજો મુદ્દો જે પહેલા સાથે જોડાયેલો છે, ધ ફ્યુચર એક વચન ભૂલી જાઓ, ફ્યુચર્સ બહુવચન વિચારો.
અનેક શક્યતાઓ.
હા, ભવિષ્યના અનેક રસ્તાઓ શક્ય છે, કોઈ એક જ નિયતિ નથી. ટેકનોલોજીનો ઉપયોગ પણ આ વિવિધ શક્યતાઓને શોધવા માટે થવો જોઈએ, નહીં કે ખાલી એક જ સંભવિત ભવિષ્યને મજબૂત કરવા. જેમ ભારતના વિકાસ માટે કોઈ એક જ મોડેલ નથી, એમ આપણા ભવિષ્ય માટે પણ ઘણા વિકલ્પો હોઈ શકે છે.
ત્રીજું શું?
ત્રીજું, ડિજિટલ દુનિયાના જાદુ પાછળ જુઓ, કોમ્પ્યુટેશનલ પ્રભાવને સમજો. અલ્ગોરિધમ્સ તટસ્થ નથી હોતા.
એ આપણે જોયું.
હા, તે ભૂતકાળના પૂર્વગ્રહોને જીવંત રાખી શકે છે, આપણી પસંદગીઓને મર્યાદિત કરી શકે છે અને આપણને દેખાયા વિના નિયંત્રિત કરી શકે છે. આપણી સોશિયલ મીડિયા ફીડ કેમ આવી દેખાય છે, ઓનલાઈન જાહેરાતો કોણ નક્કી કરે છે, આ સમજવું એ આજની ડિજિટલ સાક્ષરતાનો એક ભાગ છે.
ચોક્કસ. ચોથો મુદ્દો.
ચોથું, કલ્પના અને સિસ્ટમ્સ થિંકિંગ એ ફક્ત કલાકારો કે વૈજ્ઞાનિકો માટે નથી, તે બધા માટે જરૂરી સાધનો છે.
વિશ્વનિર્માણ અને પ્રોટોટાઇપિંગ.
હા, એ આપણને વધુ સારા પ્રશ્નો પૂછવામાં, સંભવિત પરિણામોની કલ્પના કરવામાં અને વધુ જવાબદારીપૂર્વક નવીનતા લાવવામાં મદદ કરે છે. કોઈ સ્થાનિક સમસ્યાનો ઉકેલ લાવવો હોય કે કોઈ નવી નીતિ બનાવવી હોય, તેની વ્યાપક અસરો વિશે વિચારવું જરૂરી છે.
અને છેલ્લો, પાંચમો સંદેશ.
અને પાંચમું, નિર્માણ સાથે નૈતિક જવાબદારી જોડાયેલી છે. આપણે જે કંઈ બનાવીએ છીએ, ટેકનોલોજી હોય, સંસ્થા હોય કે કોઈ વાર્તા હોય, તેની સામાજિક અને નૈતિક અસરો હોય છે.
એ વિચારવું જ પડે.
હા, તે કોને ફાયદો પહોંચાડે છે, કોને નુકસાન કરી શકે છે, શું તે બધાને સાથે લઈને ચાલે છે? આ પ્રશ્નો પૂછવા અને તેના જવાબ આપવા એ દરેક સર્જકની જવાબદારી છે, પછી ભલે તે સ્ટાર્ટઅપનો સ્થાપક હોય કે સરકારી અધિકારી.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા જ અસર કરે છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ જે આખા પુસ્તકનો સાર કહી દે છે.
હા, એક જે મને ખૂબ જ ગમે છે તે છે, ભવિષ્ય શું હશે એ પૂછવાનું બંધ કરો, આપણે કયા ભવિષ્ય બનાવવા માગીએ છીએ એ પૂછવાનું શરૂ કરો. આ સીધું જ આપણને ડ્રાઈવર સીટ પર બેસાડી દે છે.
બરાબર. નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ બીજો વિચાર જે પસંદગીની જવાબદારી યાદ અપાવે છે, ભવિષ્ય એ માર્ગોનું વિસ્તરતું નેટવર્ક છે. આપણી આજની પસંદગીઓ નક્કી કરે છે કે કયા માર્ગો ખુલે છે અને કયા બંધ થાય છે. દરેક નિર્ણય મહત્વનો છે.
હા, અને ટેકનોલોજીની સક્રિય ભૂમિકા વિશે આ વિચાર જુઓ, ભવિષ્યની ગણતરી થતી નથી, તે આપણી મારફતે પોતે જ ગણતરી કરી રહ્યું છે.
ઊંડો વિચાર છે.
હા, ટેકનોલોજી ખાલી સાધન નથી, એ આપણને અને આપણી દુનિયાને સતત બદલી રહી છે.
આપણી એજન્સી માટે આ વિચાર પણ મહત્વનો છે. આપણા કોમ્પ્યુટેશનલ ભવિષ્યને સમજવા માટે આપણે આપણને લગતા કોડને વાંચવાનું શીખવું જ પડશે. સમજણ વગર સ્વાયત્તતા શક્ય નથી.
સાચી વાત. અને અંતે, કલ્પના અને ક્રિયાને જોડતો વિચાર. વધુ સારું ભવિષ્ય બનાવતા પહેલા તેની વિગતવાર કલ્પના કરવી જ જોઈએ. વિશ્વ નિર્માણ, જે ક્યારેક સાયન્સ ફિક્શન લેખકનું સાધન ગણાય છે, તે ખરેખર તો નવીનતા લાવનાર અને નાગરિક માટે સૌથી આવશ્યક સાધનોમાંનું એક છે.
કલ્પના એ ક્રિયાનું પહેલું પગલું છે.
બરાબર.
આ બધા વિચારો આપણને પ્રેરણા તો આપે છે, પણ રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? શું કોઈ નક્કર સલાહો આપી શકાય?
ચોક્કસ. વ્યક્તિગત સ્તરે આપણે વધુ જાગૃત ઉપભોક્તા અને નાગરિક બની શકીએ. આપણને ઓનલાઈન જે માહિતી મળે છે તેના પર સવાલ ઉઠાવી શકીએ. આપણી ન્યૂઝ ફીડ કે ભલામણો પાછળ કયું અલ્ગોરિધમ છે એ વિશે વિચારીએ. ડિજિટલ સાક્ષરતા કેળવીએ.
અને જે લોકો કંઈક બનાવે છે, ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ, ઉદ્યોગ સાહસિકો, નેતાઓ, એમના માટે શું સલાહ છે?
એ લોકો વિશ્વ નિર્માણ અને પ્રોટોટાઇપિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે, જેથી તેઓ જે બનાવી રહ્યા છે તેની લાંબા ગાળાની સામાજિક અને નૈતિક અસરો વિશે વિચારી શકે.
ખાલી કાર્યક્ષમતા નહીં પણ મૂલ્યો પણ જોવાના.
હા, કાર્યક્ષમતા ઉપરાંત મૂલ્યો અને સંભવિત નુકસાનનું પણ મૂલ્યાંકન કરે, અને પેલી સખત આગાહી કરવાને બદલે જુદા જુદા સંભવિત ભવિષ્યો સિનેરિયો માટે યોજના બનાવે.
અને સમુદાયો કે નીતિ નિર્માતાઓ માટે?
એ લોકો ટેકનોલોજી વિશેના નિર્ણયોમાં વધુ પારદર્શિતા લાવી શકે છે, નાગરિકોને વધુ સામેલ કરી શકે છે. વિચાર પ્રેરક ડિઝાઇનનો ઉપયોગ કરીને લોકોને જટિલ મુદ્દાઓ પર ચર્ચા કરવા પ્રોત્સાહિત કરી શકે છે.
અને નિયમો?
હા, એલ્ગોરિધમિક સિસ્ટમ્સની જવાબદારી નક્કી કરવા માટે નિયમો બનાવી શકે છે. સ્થાનિક સ્તરે સામુદાયિક ટેક પ્રોજેક્ટ્સને ટેકો આપી શકે છે. ઘણું બધું થઈ શકે છે.
આ ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી. મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે ભવિષ્ય વિશેની પેલી નિષ્ક્રિય ચિંતામાંથી બહાર નીકળીને સક્રિય નિર્માણ તરફ વળવાની જરૂર છે. અને સારી વાત એ છે કે આપણી પાસે તેના માટે સાધનો પણ છે. કલ્પના પોતે જ એક શક્તિશાળી સાધન છે.
બરાબર. અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે ટેકનોલોજીને સમજવી અને માનવીય મૂલ્યોને જાળવી રાખવા આ બંને એકબીજા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા છે. આપણે ટેકનોલોજીને ખાલી તાર્કિક રીતે નહીં પણ નૈતિક અને સાંસ્કૃતિક રીતે પણ સમજવી પડશે, અને પેલી વિશ્વ નિર્માણ જેવી પદ્ધતિઓ આમાં મદદ કરી શકે છે.
તો સારાંશ એ જ કે ભવિષ્ય અનિશ્ચિત હોઈ શકે, પણ તે આપણી પહોંચની બહાર નથી. આપણી કલ્પના, આપણી ટીકાત્મક વિચારસરણી, આપણી બનાવવાની ક્ષમતા અને આપણી ડિજિટલ સમજ, આ બધું આપણને વધુ સારા, વધુ ન્યાયી અને વધુ માનવીય ભવિષ્યના નિર્માણમાં ચોક્કસ મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.